एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञानुगोष्ठी विश्वना श्रेष्ठ विचारों अने विचारकोनो सार हवे आपणी भाषामां आजनी ज्ञानुगोष्ठीमां आपनुं स्वागत छे। आजे आपणे एक एवा अंग्रेज फिलसूफनी वात करीशुं जेमनुं नाम कदाच બહુ બધાએ ન સાંભળ્યું હોય પણ જેમણે નૈતિકતાના અભ્યાસ પર ખરેખર ઊંડી છાપ છોડી છે હેનરી સિડવિક.
હેનરી સિડવિક,
હા, 19મી સદીના ઉત્તરાર્ધના આ વિચારક એ માત્ર ફિલસૂફ જ નહોતા પણ અર્થશાસ્ત્રી અને શિક્ષણ સુધારક પણ હતા. આજે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે એમનું કામ, એમના વિચારો આજે પણ શા માટે મહત્વના છે.
બિલકુલ, અને સિડવિકનો સમયગાળો જુઓ, વિક્ટોરિયન ઇંગ્લેન્ડ, એવો સમય જ્યારે જૂના પરંપરાગત પાયા હચમચી રહ્યા હતા.
એટલે કેવો સમય હતો, થોડું વિસ્તારથી કહેશો?
જુઓ, એક તરફ વિજ્ઞાન, ખાસ કરીને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ, એણે ધાર્મિક માન્યતાઓને સીધો પડકાર ફેંક્યો હતો.
હા, એ તો બહુ મોટી વાત હતી.
બહુ જ. લોકોના મનમાં પ્રશ્નો ઉઠવા લાગ્યા કે ભાઈ, જો નૈતિકતાનો આધાર ધર્મ ન હોય તો પછી શું? આપણું સારું ખરાબ કોણ નક્કી કરશે?
અચ્છા,
આવા સમયે સિડવિક આવ્યા. એમણે નૈતિકતાને તર્ક અને બુદ્ધિના આધારે સમજવાનો એક કેવું કહું, અત્યંત પદ્ધતિસર અને પ્રામાણિક પ્રયાસ કર્યો.
એટલે એક વૈચારિક ઉથલપાથલનો દોર હતો એમને, પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ જેવું.
ચોક્કસ, એકદમ. એક તરફ ઔદ્યોગિક ક્રાંતિ સમાજને બદલી રહી હતી, બીજી તરફ વૈજ્ઞાનિક શોધો એ દુનિયાને જોવાની આખી દ્રષ્ટિ જ બદલી રહી હતી. આને ઘણા આસ્થાનું સંકટ એટલે કે ક્રાઇસિસ ઓફ ફેથ પણ કહે છે.
આસ્થાનું સંકટ,
હા. અને કેમ્બ્રિજ યુનિવર્સિટી જેવી મોટી સંસ્થાઓમાં પણ સુધારાનો પવન હતો. સિડવિક આ બધાની વચ્ચે હતા. એમના પર જ્હોન સ્ટુઅર્ટ મિલ જેવા ઉપયોગીતાવાદીઓનો ઘણો પ્રભાવ હતો, જોકે એમણે મિલના વિચારોની કસોટી પણ કરી અને એને આગળ પણ વધાર્યા.
તો આવા માહોલમાં સિડવિકનું પોતાનું ઘડતર કેવી રીતે થયું? એમનું શરૂઆતનું જીવન કેવું હતું?
સિડવિકનો જન્મ 1838માં યોર્કશાયરમાં. પરિવાર શિક્ષિત હતો, પિતા હેડમાસ્ટર હતા, પણ હેનરી નાના હતા, માત્ર 3 વર્ષના ત્યારે જ ગુજરી ગયા.
ઓ,
કદાચ આ નાની ઉંમરની ખોટ અને ઘરના માહોલે એમનામાં એક ગંભીરતા, એક પદ્ધતિસર કામ કરવાની ટેવ વિકસાવી. પછી રગ્બી સ્કૂલ અને કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાં ભણ્યા. ભણવામાં ખૂબ તેજસ્વી હતા, ક્લાસિક્સ અને ગણિત બંનેમાં.
અને એમના જીવનમાં કોઈ એવો વળાંક આવ્યો જેણે એમને ફિલોસોફી તરફ વધુ ગંભીરતાથી વિચારતા કર્યા?
આવ્યો, અને એ બહુ મોટો વળાંક હતો. એ હતો એમનો પોતાનો આસ્થાનો સંકટ.
એમનો પોતાનો?
હા. જુઓ, કેમ્બ્રિજમાં ફેલો તરીકે એમને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના જે સિદ્ધાંતો હતા, 39 આર્ટિકલ્સ કહેવાય, એના પર સહી કરવી ફરજિયાત હતી.
અચ્છા.
પણ સિડવિકને હવે એ સિદ્ધાંતોમાં પૂરેપૂરો વિશ્વાસ નહોતો રહ્યો. મનમાં શંકાઓ હતી, એટલે પોતાની બૌદ્ધિક પ્રામાણિકતા ખાતર એમણે 1869માં શું કર્યું, પોતાની ફેલોશીપમાંથી રાજીનામું આપી દીધું.
શું વાત કરો છો, આ તો બહુ મોટી વાત કહેવાય. આર્થિક રીતે પણ નુકસાનકારક હશે ને?
ચોક્કસ હતું, પણ એમના માટે સત્યનિષ્ઠા, ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી એ સૌથી ઉપર હતી. આ ઘટના જ બતાવે છે કે એ કેવા માણસ હતા
ખરેખર.
થોડા વર્ષો પછી જ્યારે આ ધાર્મિક શરતો હટાવી દેવાય ત્યારે એ પાછા જોડાયા, પણ આ અનુભવે એમને નૈતિકતા માટે ધર્મ સિવાયનો કોઈક તાર્કિક પાયો શોધવા માટે પ્રેર્યા. અને આ જ શોધ એમના સૌથી મહત્વના પુસ્તક ધ મેથડ્સ ઓફ એથિક્સનો આધાર બની.
અને એમના લગ્ન પણ એલિનોર બાલ્ફર સાથે થયા હતા ને? એ પણ એક બૌદ્ધિક વ્યક્તિત્વ હતા.
બિલકુલ. એલિનોર મિલ્ડ્રેડ બાલ્ફર પોતે પણ અસાધારણ બુદ્ધિશાળી હતા અને પછીથી કેમ્બ્રિજની ન્યૂનહામ કોલેજના પહેલા પ્રિન્સિપલ બન્યા. બંનેને શિક્ષણમાં, મહિલા અધિકારોમાં અને પેલું માનસિક સંશોધનમાં પણ સમાન રસ હતો.
ઓ, માનસિક સંશોધન, એના પર પછી આવીશું, પણ પહેલા એમના મુખ્ય પુસ્તક ધ મેથડ્સ ઓફ એથિક્સ પર વાત કરીએ. 1874માં આવ્યું આ પુસ્તક આટલું બધું પ્રભાવશાળી કેમ ગણાય છે?
જુઓ, આ પુસ્તક ખરેખર નૈતિક ફિલોસોફીમાં એક સીમાચિહ્ન છે. સિડગ્વેકે આમાં કોઈ નવો નૈતિક સિદ્ધાંત નથી આપ્યો, પણ એમણે એ કર્યું કે આપણે સામાન્ય રીતે રોજબરોજ નૈતિક નિર્ણયો લેવા માટે કઈ અલગ અલગ પદ્ધતિઓ કે રીતો વાપરીએ છીએ એનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું.
એટલે આપણે વિચારીએ કેવી રીતે છીએ એ તપાસ્યો.
બરાબર. એમણે મુખ્ય 3 પદ્ધતિઓ ઓળખી. એક અહંકારવાદ, ઇગોઇઝમ મતલબ કે વ્યક્તિએ પોતાના સુખ કે હિતને જ મહત્તમ કરવું જોઈએ.
બરાબર.
હા, બીજું ઉપયોગિતાવાદ, યુટિલિટેરિયનિઝમ, એટલે કે સમાજના કુલ સુખને, સૌના ભલાને મહત્તમ કરવું જોઈએ.
જે મિલે કહ્યું હતું એ.
હા, એ જ. અને ત્રીજું અંતસ્ફૂર્ણાવાદ, ઇન્ટ્યુશનિઝમ, એટલે કે અમુક નૈતિક સત્યો, જેમ કે સાચું બોલવું જોઈએ, એ આપણને અંદરથી સહજ રીતે જ સમજાય છે, કોઈ તર્કની જરૂર નથી.
આ ત્રણ મુખ્ય રીતો.
હા, પછી એમણે શું કર્યું, દરેક પદ્ધતિનો તર્ક તપાસ્યો, એની મર્યાદાઓ જોઈ, એમાં ક્યાં ક્યાં વિરોધાભાસ છે એ બતાવ્યું, અને એમની ખાસિયત એ હતી કે આ બધું અત્યંત નિષ્પક્ષ રીતે કર્યું, કોઈ પક્ષ લીધા વગર, પ્રામાણિકતાથી.
અને આ તપાસના અંતે ક્યાં પહોંચ્યા?
એ પહોંચ્યા એક બહુ જ મહત્વના અને કદાચ અણુકેલ્યા પ્રશ્ન પર, જેને એમણે કહ્યું વ્યવહારિક તર્કનું દ્વૈત, ડ્યુઅલિઝમ ઓફ પ્રેક્ટિકલ રીઝન.
વ્યવહારિક તર્કનું દ્વૈત એ શું છે?
સિડવિકે જોયું કે આપણી બુદ્ધિ, આપણું તર્ક આપણને બે અલગ અલગ દિશામાં ખેંચે છે. એક તરફ તર્ક કહે છે કે ભાઈ, મારું પોતાનું ભલું કરવું, મારું સુખ વધારવું, એ તદ્દન વાજબી છે. એને એમણે કહ્યું રેશનલ ઇગોઇઝમ.
બરાબર, પોતાનું હિત જોવું.
હા, પણ બીજી તરફ તર્ક એમ પણ કહે છે કે જેમ મારું સુખ મહત્વનું છે, એમ બીજાનું સુખ પણ એટલું જ મહત્વનું છે, એટલે સૌના ભલાનો વિચાર કરવો એ પણ તાર્કિક રીતે વાજબી છે. એ થયું યુનિવર્સલ બેનેવલન્સ અથવા તો ઉપયોગિતાવાદ.
હા, એ પણ સાચું લાગે.
બસ અહીં જ મુશ્કેલી આવી. સિડવિકે કહ્યું કે આ બંને સિદ્ધાંતો તાર્કિક લાગે છે, પણ જ્યારે બંને વચ્ચે ટક્કર થાય ત્યારે, મતલબ કોઈ એવી પરિસ્થિતિ આવે જ્યાં મારું હિત સાચવું તો સમાજનું નુકસાન થાય, અથવા સમાજનું ભલું કરું તો મારું નુકસાન થાય.
હા, એવું તો બને જ ને.
ત્યારે માત્ર તર્કના આધારે કોને પસંદ કરવું, કોને પ્રાધાન્ય આપવું, સિડવિકે કહ્યું કે આનો કોઈ નિશ્ચિત તાર્કિક જવાબ મળતો નથી. આપણી બુદ્ધિ જ આપણને બે રસ્તે લઈ જાય છે, જે ક્યારેક ટકરાય છે.
ઓહો, આ તો ખરેખર બહુ ગહન વાત છે અને સાચી પણ લાગે છે. આજે પણ આપણે આ જ કશ્મકશ અનુભવીએ છીએ ને, પોતાનું વિચારવું કે બીજાનું.
બિલકુલ. અને સિડવિકની મહાનતા એ જ હતી કે એમણે આ મુશ્કેલીનો સ્વીકાર કર્યો. એમણે એમ ન કહ્યું કે ચાલો આમ કરીશું એટલે ઉકેલ આવી ગયો. ના, એમણે પ્રામાણિકપણે કહ્યું કે ફિલસૂફી સામે આ એક મોટો પડકાર છે. આ એમની બૌદ્ધિક પ્રામાણિકતાનું શિખર હતું.
એ પોતે ઉપયોગિતાવાદ તરફ વધુ ઢળેલા હતા એમ કહેવાય છે નહીં?
હા, ઝુકાવ હતો. પણ એમણે એ પણ સ્વીકાર્યું કે તર્ક સંપૂર્ણપણે અહંકારવાદને, એટલે કે પોતાના હિતને પ્રાધાન્ય આપવાની વાતને નકારી શકતો નથી.
તો મેથડ્સ ઓફ એથિક્સ સિવાય એમના બીજા કયા મુખ્ય કાર્યો હતા, અને શું એમાં આ દ્વૈતના ઉકેલનો કોઈ પ્રયાસ દેખાય છે?
એમણે બીજા મહત્વના પુસ્તકો પણ લખ્યા, જેમ કે ધ પ્રિન્સિપલ્સ ઓફ પોલિટિકલ ઇકોનોમી, અર્થશાસ્ત્ર પર 1883માં, અને ધ એલિમેન્ટ્સ ઓફ પોલિટિક્સ, રાજકીય સિદ્ધાંત પર 1891માં.
અચ્છા.
આ પુસ્તકોમાં એમણે પોતાની પેલી પદ્ધતિસરની વિશ્લેષણ શક્તિ અર્થશાસ્ત્ર અને રાજકારણ પર લગાવી. પોલિટિકલ ઇકોનોમીમાં તો એમણે જે મુક્ત બજાર, લેસે ફેર કહેવાય, એની મર્યાદાઓ બતાવી. એમણે કહ્યું કે શિક્ષણ, જાહેર આરોગ્ય જેવા ક્ષેત્રોમાં સરકારનો હસ્તક્ષેપ જરૂરી છે.
ઓહ, એટલે એ સંપૂર્ણ મુક્ત બજારના હિમાયતી નહોતા?
ના, એ બજારની નિષ્ફળતાઓ, માર્કેટ ફેલિયર્સ જેને કહેવાય, એના વિશે વાત કરનારા શરૂઆતના વિચારકોમાંના એક હતા. સમય કરતાં આગળનો વિચાર હતો એમનો. પણ પેલી મૂળભૂત સમસ્યા દ્વૈતની, એનો કોઈ સંતોષકારક ઉકેલ આ પુસ્તકોમાં પણ નથી મળતો. એ જાણે એમના આખા કામ પર છવાયેલી રહી.
તો જો આપણે સારાંશ કાઢીએ તો ફિલોસોફીમાં સિદ્વિકનું મુખ્ય પ્રધાન શું ગણી શકાય? કયા મુદ્દાઓ ખાસ ઉભરી આવે?
જો સૌથી પહેલું અને મહત્વનું તો એમની પદ્ધતિ, મેથડ. એમણે નૈતિકતાના અભ્યાસમાં એક નવી જ કઠોરતા, વિશ્લેષણાત્મક ચોકસાઈ અને બૌદ્ધિક પ્રામાણિકતા સ્થાપી.
પદ્ધતિ પર ભાર.
હા, પૂર્વગ્રહોથી મુક્ત થઈને સામાન્ય નૈતિક માન્યતાઓનું તાર્કિક વિચ્છેદન કર્યું. આ શૈલીએ પછીથી આવનારી 20મી સદીની વિશ્લેષણાત્મક ફિલોસોફી માટે રસ્તો બનાવ્યો.
અચ્છા.
બીજું, પેલું વ્યવહારિક તર્કનું દ્વૈત, એની સ્પષ્ટ ઓળખ. ભલે સમસ્યા ઉકેલી ન શક્યા, પણ એને આટલી ચોખ્ખાઈથી રજૂ કરવી એ પોતે જ મોટું પ્રદાન છે. ફિલોસોફરો આજે પણ એની સાથે જજુમે છે.
સાચી વાત.
ત્રીજું, ઉપયોગિતાવાદનું એમણે જે સૂક્ષ્મ અને સમતોલ વિશ્લેષણ કર્યું, એ એમના સમર્થક હતા પણ આંધળા નહીં. એમણે એની મુશ્કેલીઓ, એના પર થતી ટીકાઓ, એ બધાને ગંભીરતાથી લીધા અને સિદ્ધાંતને વધુ પરિષ્કૃત, વધુ રિફાઇન્ડ બનાવવાનો પ્રયાસ કર્યો.
એટલે ટીકાત્મક સમર્થક કહી શકાય.
હા, કહી શકાય. અને ચોથું, એમણે નૈતિક સિદ્ધાંતોને વ્યવહારિક મુદ્દાઓ પર લાગુ કરવાનો પ્રયાસ કર્યો. એમનું એક પુસ્તક છે પ્રેક્ટિકલ એથિક્સ, એમાં દેખાય છે.
અને એમના વારસાની વાત કરીએ તો એમના પછી એમના વિચારોનો પ્રભાવ કેવો રહ્યો, કોના પર પડ્યો?
મેથડ્સ ઓફ એથિક્સ તો તરત જ ક્લાસિક ગણાઈ ગયું. કેમ્બ્રિજમાં એમના વિદ્યાર્થીઓમાં જી ઈ મૂર જેવા મોટા ફિલોસોફર હતા.
હા, મૂરનું નામ તો જાણીતું છે.
મૂર પર સિડવિકનો ઘણો પ્રભાવ હતો, ભલે પછી મૂરે સિડવિકની કેટલીક ટીકાઓ પણ કરી, પણ શરૂઆત સિડવિકથી થઈ. અને આજના યુટિલિટેરિયન વિચારકો જેમ કે પીટર સિંગર, એ લોકો આજે પણ સિડવિકના વિશ્લેષણનો આધાર લે છે.
એટલે એમનો પ્રભાવ લાંબો સમય ટક્યો.
ચોક્કસ. શૈક્ષણિક જગતમાં એમણે ફિલસૂફીના અભ્યાસને વધુ વ્યવસ્થિત, વધુ પ્રોફેશનલ બનાવવામાં મદદ કરી. અને સામાજિક રીતે જોઈએ તો પેલી મહિલા શિક્ષણની વાત, ન્યુનહેમ કોલેજની સ્થાપનામાં એમનો અને એમના પત્ની એલિનોરનો મોટો ફાળો હતો.
હા, એ બહુ પ્રગતિશીલ પગલું હતું એ સમય માટે.
ખૂબ જ. આજે પણ કેમ્બ્રિજમાં એક આખી સાઇટ, સિડવિક સાઇટ, એમના નામે છે.
એમના કોઈ એવા વિચારો કે કથનો છે જે આજે પણ યાદ રાખવા જેવા હોય, જે એમના વિચારનો સાર આપતા હોય?
હા, એક વાક્ય એમનું બહુ પ્રખ્યાત છે જે એમના નૈતિક દૃષ્ટિકોણનો નિછોડ આપે છે. એમણે લખ્યું છે, કોઈ પણ એક વ્યક્તિનું ભલું, બ્રહ્માંડના દૃષ્ટિકોણથી જો હું એમ કહી શકું તો, કોઈ અન્ય વ્યક્તિના ભલા કરતાં વધુ મહત્વનું નથી.
વાહ, બ્રહ્માંડના દૃષ્ટિકોણથી આ તો નિષ્પક્ષતાની પરાકાષ્ઠા કહેવાય.
બિલકુલ. આ સીધું ઉપયોગિતાવાદના મૂળમાં જાય છે કે દરેક વ્યક્તિનું હિત સમાન રીતે ગણવું જોઈએ. કોઈ એક વ્યક્તિ બીજા કરતાં વધુ મહત્વની નથી નૈતિક રીતે.
ખૂબ સરસ. બીજું કોઈ?
બીજું એક વાક્ય છે જે તર્ક દ્વારા અહંકારથી સાર્વત્રિકતા તરફ કેવી રીતે જઈ શકાય એ બતાવે છે. તર્ક મને બતાવે છે કે જો મારી ખુશી ઇચ્છનીય અને સારી છે, તો અન્ય કોઈ વ્યક્તિની સમાન ખુશી પણ સમાન રીતે ઇચ્છનીય હોવી જોઈએ.
હા, એટલે જો મારું સુખ સારું છે તો બીજાનું પણ સારું જ હોવું જ જોઈએ. તાર્કિક છે.
હા, આ રીતે એ વ્યક્તિગત હિતથી સાર્વત્રિક હિત તરફ જવાની દલીલ કરે છે.
સારું, આ તો એમના યોગદાન અને વિચારોની વાત થઈ, પણ શું એમના કામની કોઈ ટીકા પણ થઈ હતી? શું એમના વિચારો ક્યારે વિવાદાસ્પદ રહ્યા?
હા, કેમ નહીં, ટીકા તો થઈ જ. જે ધાર્મિક વર્તુળો હતા, રૂઢિચુસ્તુ લોકો, એમણે સિડવિકના બિનસાંપ્રદાયિક અભિગમની ટીકા કરી. એમનું માનવું હતું કે આનાથી નૈતિકતાનો આધાર નબળો પડે છે. પેલું ફેલોશીપમાંથી રાજીનામું આપ્યું એ પણ વિવાદાસ્પદ તો હતું જ.
એ તો હોય જ.
દાર્શનિક રીતે જોઈએ તો એમના જ શિષ્ય જી ઈ મૂરે એમના પર પ્રકૃતિવાદી ભ્રમણા, નેચરલિસ્ટિક ફેલેશીનો આરોપ મૂક્યો.
પ્રકૃતિવાદી ભ્રમણા, એ શું છે?
એટલે કે સારા, ગુડને કોઈ કુદરતી ગુણધર્મ જેમ કે આનંદ, પ્લેઝર સાથે જોડી દેવાની ભૂલ. મૂર કહેતા હતા કે સારું એ સારું છે, એને તમે બીજી કોઈ વસ્તુમાં રિડ્યુસ ન કરી શકો. જો કે આ ટીકા કેટલી સાચી છે એના પર પણ ઘણી ચર્ચા થઈ છે.
અચ્છા.
બીજા કેટલાક ટીકાકારો એમ પણ કહે છે કે સિડવિક, જે નૈતિક સત્યોને સ્વયં સ્પષ્ટ માને છે, અંતસ્ફુરણાથી સમજાતા, એ ખરેખર તો એમના પોતાના જમાનાના, એમના વર્ગના સાંસ્કૃતિક પૂર્વગ્રહો હોઈ શકે છે.
આ પણ વિચારવા જેવો મુદ્દો છે.
અને સૌથી મોટી ટીકા તો એ જ છે જે એક રીતે એમની સિદ્ધિ પણ છે, કે તેઓ પેલા દ્વૈતની સમસ્યા ઉકેલી ન શક્યા. સ્વાર્થ અને પરોપકાર વચ્ચેનો સંઘર્ષ કેટલાક આને ઉપયોગિતાવાદની જ એક મૂળભૂત મર્યાદા તરીકે જુએ છે.
એક પ્રશ્ન મારા મનમાં આવ્યા કરે છે. તમે વચ્ચે ઉલ્લેખ કર્યો હતો કે એમને માનસિક સંશોધનમાં રસ હતો. સિડવિક જેવા આટલા તર્કબદ્ધ, પદ્ધતિસરના ફિલોસોફર અને પેરાનોર્મલ જેવી બાબતો, આ થોડું અજુક તો નથી લાગતું?
હા, લાગે. અને આ એમના જીવનનું એક બહુ રસપ્રદ અને કદાચ ઘણાને આશ્ચર્ય પમાડે એવું પાસું છે. સિડવિક સોસાયટી ફોર સાયકિકલ રિસર્ચ, SPR-ના સ્થાપક સભ્યોમાંના એક હતા અને એના પ્રમુખ પણ બન્યા હતા.
ખરેખર SPR એ તો પેલી ટેલિપેથી, ભૂતપ્રેત વગેરેની તપાસ કરતી સંસ્થા ને?
હા, એ જ. એ લોકો આવી ઘટનાઓની વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરવા માંગતા હતા.
પણ શા માટે સિડવિકને એમાં શું રસ પડ્યો હશે?
કદાચ એના મૂળમાં પણ પેલી જ શોધ હતી, નૈતિકતા અને જીવનના અર્થ માટે કોઈક નક્કર આધાર શોધવાની. સિડવિક પોતે તો સંશયવાદી હતા, સ્કેપ્ટિક, પણ એમનું મન ખુલ્લું હતું. એમને એવી આશા હતી કે કદાચ જો મૃત્યુ પછીના જીવનના કે ચેતનાના અસ્તિત્વના કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળી જાય તો એ ધાર્મિક શંકાઓનું સમાધાન લાવી શકે.
ઓહો, એટલે એ આસ્થાના સંકટ સાથે જોડાયેલું હતું.
સંભવ છે, અને કદાચ જ એ પેલા દ્વૈતને ઉકેલવામાં પણ મદદ કરી શકે. વિચારો કે જો પરલોકમાં સારા કર્મોનું ફળ મળવાનું નિશ્ચિત થઈ જાય તો પછી સ્વાર્થ અને પરોપકાર વચ્ચેનો સંઘર્ષ થોડો ઓછો થઈ જાય ને.
હા, વાત તો સાચી છે. જો ખાતરી હોય કે ભલું કરવાથી અંતે આપણું જ ભલું થશે.
બરાબર. જો કે એમને એસપીઆરના સંશોધનોથી આવા કોઈ પાક્કા પુરાવા મળ્યા નહોતા. એ નિરાશ પણ થયા હતા, પણ એમનો પ્રયાસ ચાલુ રહ્યો. એ કેમ્બ્રિજના ઘોસ્ટ ક્લબના પણ સભ્ય હતા જ્યાં આવી વાતો ચર્ચાતી.
વાહ, આ તો ખરેખર બહુ જ રસપ્રદ વાત છે. એમના વ્યક્તિત્વની એક સાવ અલગ બાજુ દેખાય છે આમાં.
ચોક્કસ. એ બતાવે છે કે એ માત્ર પુસ્તકોમાં રચ્યા પચ્યા રહેનારા પંડિત નહોતા, પણ જીવનના જે મૂળભૂત ગહન પ્રશ્નો છે એના જવાબ શોધવા માટે એ જુદા જુદા રસ્તાઓ ચકાસવા પણ તૈયાર હતા. અને હા, એ અત્યંત પદ્ધતિસર હતા. પોતાની નોંધો, પત્રવ્યવહાર બધું ખૂબ ચીવટથી સાચવતા. આજે એમના વિચારો સમજવામાં એ બહુ મદદરૂપ થાય છે.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે સિડગ્વિક વિશે એકંદરે કહેવું હોય, એમનો સાર કાઢવો હોય, તો શું કહી શકીએ?
કહી શકીએ કે હેનરી સિડગ્વિક આધુનિક નૈતિક ફિલોસોફીના એક સૌથી મહત્વના, કદાચ પાયાના સ્તંભોમાંના એક છે. એમનું મુખ્ય પ્રદાન શું? તો કે નૈતિક તર્ક જે રીતે કામ કરે છે એના પાયાનું અત્યંત કઠોર, વિશ્લેષણાત્મક અને સૌથી વધુ તો પ્રામાણિક વિશ્લેષણ.
પ્રામાણિકતા પર તમે વારંવાર ભાર મૂક્યો છે.
કારણ કે એ જેમની ઓળખ છે, એમણે સહેલા જવાબો નથી આપ્યા, પણ નૈતિકતાના જે ઊંડા અસ્વસ્થ કરતા કોયડાઓ છે, ખાસ કરીને પેલો સ્વાર્થ અને પરોપકાર વચ્ચેનો તણાવ, દ્વૈત, એને એમણે ઉજાગર કર્યા, સ્વીકાર્યા. એમની બૌદ્ધિક કઠોરતા અને સત્ય પ્રત્યેની નિષ્ઠા એ આજે પણ પ્રેરણાદાયી છે.
અને માત્ર સિદ્ધાંતો નહીં, વ્યવહારમાં પણ એમનું યોગદાન હતું.
બિલકુલ. શિક્ષણ, અર્થશાસ્ત્ર, સમાજ સુધારણા, ખાસ કરીને મહિલા શિક્ષણ, એ માત્ર હવાઈ કિલ્લા નહોતા બાંધતા. અને કદાચ આપણે સૌએ આજે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે સિડવિકે જે મૂળભૂત તણાવ ઓળખ્યો હતો, વ્યક્તિગત હિત અને સાર્વત્રિક ભલું, મારું અને સૌનું શું, એ તણાવ આજે આપણા અંગત જીવનમાં, આપણા સમાજમાં, આપણી દુનિયામાં વધુ તીવ્ર નથી બન્યો?
બન્યો તો છે જ.
તો શું સિડવિકની જેમ પૂર્વગ્રહોથી થોડા મુક્ત થઈને પ્રામાણિકપણે આ પ્રશ્નોનો સામનો કરવાની જે વૃત્તિ છે એ આપણને આપણા પોતાના નૈતિક નિર્ણયો લેવામાં કદાચ થોડી મદદ ન કરી શકે? વિચારવા જેવું ખરું.
ચોક્કસપણે વિચારવા જેવું. આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.